તારીખ 13-2-1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 550 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 840
શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 550 સંયોગો અનુકૂળ થાય એના માટે યાચના કરવી જોઈએ. સંયોગો કી અનુકૂળતા કે લીએ જીવ કો યાચના નહીં કરની ચાહીએ, ઓર ખાસ કરકે જ્ઞાની સે તો નહીં કરની ચાહીએ,
બરાબર,
ઓર મુમુક્ષુ સે ભી નહીં કરની ચાહીએ, ક્યોંકે એ દો સ્થાન ધાર્મિક સંબંધ વાલે હૈ. સાંસારિક પ્રવૃત્તિ આપ કુછ ભી કર સકતે હો, લેકિન ધાર્મિક ક્ષેત્ર મેં ઇસ પ્રવૃત્તિ હમારી જો ધાર્મિક મુખ્યતા વાલી હૈ ગૌણ હો જાયગી, એટલે વહાં તો નહીં કરવી. વ્યવહાર મેં બાત કે હમ દૂસરે મુમુક્ષુ કે લીએ કુછ ભી કરે તો વિનય નહીં કે હમને કુછ કિયા હૈ, લેકિન હમકો યાચના નહીં કરવી. અપેક્ષા જો હૈ વો નહીં રખની ચાહીએ, હો સકે વહાં તક આર્થિક વ્યવહાર નહીં કરે તો અધિક અચ્છા હૈ, ફિર ભી કોઈ આવશ્યકતાવશ કરે તો ભી હમારી કોઈ અપેક્ષા વૃત્તિ નહીં હોની ચાહીએ ઓર અપેક્ષા બઢની ભી નહીં ચાહીએ. તો બાકી સાવધાની સ્વયં કો ખુદ કો લેની ચાહીએ, ફિર કોઈ આપત્તિ નહીં હૈ. ઇતની બાત હૈ.
ધાર્મિક ખર્ચ હોય કિસી કોઈ ખાના પીના લેના દેના કિસને ભી બહોત ફકર દેના ચાહીએ,
મતલબ
અપેક્ષા છે અગર કોઈ દેને લેને મેં કુછ નહીં રખે ઓર મુફ્ત મેં ખા લે કુછ લે લે ઓર કિસે પીછે કોઈ વો દેવે નહીં કરે
નહીં તો અપેક્ષા હોયગી, વો તો અપેક્ષા હોયગી. અપેક્ષા તો લેના હુઆ ને, બિના અપેક્ષા થોડી ના હુઆ. અપને કો તો યહાં ઇસ ક્ષેત્ર મેં એક આત્મકલ્યાણ કે સિવા દૂસરા કોઈ વિકલ્પ હેતુ કુછ નહીં હોના,
બરાબર,
પર ઉસી હેતુ સે એક નિષ્ઠા સે એક લય સે હમકો હમારા કામ કરના. देखिए अनंत काल में हमारे जीव ने आत्मकल्याण नहीं किया है वो उसका सबूत वर्तमान परिस्थिति है साबित करने की जरूरत नहीं है, बराबर. अब इतना बड़ा काम जब हम करने को निकले हैं जो अनंत काल में हुआ ही नहीं, तो नहीं हुआ इसका कारण क्या हुए? ધર્મ કે ક્ષેત્ર મેં તો બહુ પ્રવૃત્તિ કિયા, યમ નિયમ સંયમ આપ કિયો પુન ત્યાગ વિરાગ અથાગ લિયો, સબ શાસ્ત્ર મેં કે ને આધારી હે મત મંડન ખંડન બોત કિયે, વો સાધન બાર અનંત કિયો. तद पे कछु हाथ होंगे न पे। शास्त्र भी कहते हैं कि अनंत काल में पंच परावर्तन के परिभ्रमण में तुम द्रविलिंगी दिगंबरी दीक्षा लेकर के अनंत कुमार साधु हुआ और अंग पूर्व का ज्ञान भी किया, लेकिन जो करने लायक था वो नहीं किया। जब ये परिस्थिति है तो हमें बहुत सावधानी से चलना है कि हमारी कहीं भूल नहीं रह जाए, वरना सब किया नहीं किया बराबर हो जाएगा। इतनी सावधानी से हमें चलना है तभी तो काम होगा, वरना काम होने का कोई अवसर नहीं है। ये बात है। अपेक्षा वृत्ति है तो हो सके वहां तक तो हमको चलाना है। अनबेरेबल परिस्थिति में अगर हम कुछ सेवा किसकी लेते हैं तो अपने का देने का भी भाव रहना चाहिए। तो ऐसी परिस्थिति में हमको भी कुछ मौका दे देना, क्योंकि हमको कर्ज बढ़ाने नहीं है, हमको कर्ज नहीं, हम तो कर्ज चुकाने आए हैं, कर्ज बढ़ाने नहीं आए हैं। सावधानी तो रखनी, अपने भाव तो ऐसे सरल होने ही चाहिए। વાત છે કે મારે અપેક્ષા ન હોવી જોઈએ, એટલું કર્યા પછી સામે અપેક્ષા ન હોવી, એમ વાત છે। કરવાની મના નથી, કરાવવાની મના છે। એમાં બધા ઇન્ડિવિજ્યુઅલ કેસ હોય છે, પણ આપણે જો કર્યું હોય તો વાત્સલ્ય થઈને પ્રેમથી કર્યું હોય તો લગભગ એવું ન થાય, એવું પ્રેમથી વાત્સલ્યથી કર્યું હોય તો ન થાય। वो भी अपेक्षा नहीं है, प्रश्न है। हाँ वो तो हो गया, क्या कहते हैं, हमको व्यवहार का परिश्रम देकर के व्यवहार निभाना, यही जीव की सद्वृत्ति का बहुत ही अल्पत्व बताता है। क्योंकि हमारे लिए परिश्रम करके आपको व्यवहार चलाना पड़ता हो, हमारा व्यवहार, तो वो तो आपको हितकारी है, क्योंकि उत्तम ज्ञानी की सेवा करने का मौका मिला। और हमको ऐसे दुष्ट निमित्त का कारण भी नहीं, हमको उन दुष्ट निमित्त नहीं होगा, क्योंकि हमको तो अपेक्षा वृत्ति है ही नहीं, होती नहीं है, इसलिए हमको तो नुकसान करने वाली वो बात नहीं बनेगी। ऐसी स्थिति होने पर भी हमारे चित्त में ऐसा विचार रहता है, यानी हमारे अभिप्राय के अनुसार तो ऐसा विचार है कि जब तक हमको परिग्रह का लेन देन का व्यवहार होता है और ऐसा व्यवहार उदय में है, तब तक स्वयं ही कार्य करना अथवा व्यावहारिक संबंधी जो संसार के संबंधी है उसके द्वारा को काम करना, परंतु मुमुक्ष उस संबंधी मुमुक्षु पुरुष को वो परिश्रम दे करके नहीं करना। क्या कहते हैं? बहुत अच्छी बात किया है उन्होंने कि ज्ञानी जब व्यापार में है तो उनको व्यापार करके अपना व्यवहार निभाना है, निवृत्त नहीं है, प्रवृत्ति करते हैं संसार की, तो संसार की प्रवृत्ति करके वो अपना व्यवहार निभाता है। उसमें अगर उसको कुछ मदद की जरूरत हुई तो सांसारिक लोगों से वो काम कराएगा, सगे संबंधी से, मित्रों से, या कोई भी दूसरे से वो काम कराएगा, मुमुक्षु के साथ नहीं करेगा। ऐसा ऐसा ज्ञानी का अभिप्राय रहता है, वो खुद का अभिप्राय की बात करके उन्होंने वो बात बता दी है, उनका अभिप्राय ऐसा रहता है, क्योंकि जीव को मलिन वासना यानी अपेक्षा वृत्ति, मलिन वासना माने अपेक्षा वृत्ति, ऐसे कारण से, इस प्रकार के कारण से उद्भव होने की संभावना है। तो ज्ञानी इतने सावचेत है, इतने जागृत है कि नहीं, अपने को संभावना में जाना ही नहीं है। व्यापार करते हैं, जो प्रारब्ध में उसे नफा नुकसान होगा, हम मुमुक्षु से क्यों बात करें? जब हम खुद ही प्रवृत्ति करते हैं तो हमारे प्रारब्ध अनुसार जो बनेगा वो हमको मंजूर है, इसमें मुमुक्षु को बीच में क्यों डालना है? अगर हम डालते हैं तो हो सकता है कि अपेक्षावृत्ति जागृत हो जाए, वो तो करना ही नहीं है, ऐसा अभिप्राय ज्ञानी का भी रहता है। कदापि हमारा चित्त शुद्ध ही रहे ऐसा है, पुताने सेल्फ कॉन्फिडेंस है कि कदाचित हमें वो व्यवहार करिए तो पर हमने अशुद्धि ने मलिन वासना उत्पन्न न थाय, अपेक्षा वृत्ति न थाय, एवं छे, इतनी मजबूताई छे हमारी, इतनी दृढ़ता छे, इतनी योग्यता छे, सेल्फ कॉन्फिडेंस, आत्मविश्वास होने पर भी तथापि काल ऐसा है कि यदि हम यह शुद्धि को द्रव्य से भी रखें, द्रव्य से मैंने फिजिकली है, लेकिन भाव अनुसार हमारा व्यवहार भी द्रव्य से ऐसा ही रहे, जैसा भाव है वैसा ही शुद्ध व्यवहार रहे, भाव तो शुद्ध ही है हमारा है, व्यवहार भी शुद्ध ही रखें, तो सामने वाले जीव को विषमता की उत्पत्ति नहीं होगी। वरना काल ऐसा है कि किसी न किसी जीव को विषमता उत्पन्न होगी, हाँ उनको भी कुछ अपेक्षा होगी, इसलिए इस प्रकार का व्यवहार चालू है। तो हम तो प्रवृत्ति में, हमारा व्यापार से जो भी हमको मिले नहीं मिले बस हमको वही मंजूर है। निवृत्ति निवृत्त ज्ञानी होता है उसकी बात अलग होती है। जैसे जैसे गुरुदेव थे कोई प्रवृत्ति नहीं करते थे तो इसका जो आजीवन है वो तो मुमुक्षु के द्वारा ही चलता था और चलेगा तो ठीक है। कपड़े भी कोई ला देंगे, चप्पल भी कोई ला देंगे, खाना भी कोई ला देंगे, कुछ भी करेंगे, हाँ तो उनको लागू नहीं पड़ता। क्या कहते हैं, हमारे जहाँ सुधी परिग्रह दिनू लेवू देवू थाय छे अने व्यवहारनो उदय वर्त ત્યાં સુધી અમે આ બાબતમાં ચોખ્ખા જ રહેવા માંગીએ છીએ। અમારે આ બાબતમાં કોઈ મુમુક્ષુ સાથે કાંઈ સંબંધ ન જોઈએ, કાંઈ લેવા દેવાનો સંબંધ અમારે ન જોઈએ, ને એવો અભિપ્રાય બધા જ્ઞાનીનો હોય છે। જે અભિપ્રાય કૃપાળુદેવનો છે એવો જ અભિપ્રાય બધા જ્ઞાનીનો। એમાં એમ છે કે આપણે એમ લખીએ છીએ કે અહીંયા સત્સંગ અર્થે આવવું હોય તો મહેમાન દાખલ કોઈ બી આપણા ઘરે આવે, ટ્રસ્ટ છે એ અહીંયા યજમાન છે અને આવનાર મહેમાન છે, તો આપણા ઘરે કોઈ આવે તો આપણે કોઈનો ચાર્જ કરીએ ન કરીએ, બરાબર? આ તો અત્યારે ટ્રસ્ટની વ્યવસ્થા કરી, નહીં તો હીરાલાલજી મુખ્ય પણે અને બીજા બધા ગૌણ પણે, પણ એવી જ રીતે કરતા હતા કે જે કોઈ મહેમાન આવે એને ઘરે જ જમવા લઈ જતા હતા, તો કોઈ ચાર્જ થોડું કરતા હતા નહોતા કરતા। હવે અત્યારે આપણે શું કરીએ છીએ, ટ્રસ્ટમાં ડોનેટ કરીએ છીએ અને એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરીએ છીએ, છતાંય તે આવનાર માણસ જો અપેક્ષા વૃત્તિ વાળો ન હોય તો તરત પૂછશે ભાઈ મેં તો ટ્રસ્ટનું ખાધું પણ મારે તો કાંઈ ટ્રસ્ટનું ખાવું નથી, તો આ ટ્રસ્ટની આ પ્રકારની વ્યવસ્થા કેવી રીતે ચાલે છે? તો આપણે કહેશું કે ભાઈ જેને દેવું એ ટ્રસ્ટમાં એ 1 થી 1 લાખ કરોડ ગમે એટલા દઈ દો, ની કોણ ના પાડે? આજે તમે મહેમાન છો, કાલ બીજા મહેમાન છે, અમે તો એના વ્યવસ્થાપકો છીએ, અમે એ વ્યવસ્થા માટે દાન સ્વીકાર્યું છે, તો આપી શકો છો અને ન આપો તો માગવાનું કોઈ કારણ નથી, ન આપો તો કોઈ માગવાનું કારણ પણ નથી, પણ કોના માટે? મહેમાન માટે। કોઈ પરમેનન્ટ આવે ત્યારે તો એના માટે એવી વ્યવસ્થા આપણે નથી રાખતા કે ભાઈ તમે જિંદગીભર અમે તમને પાલન પોષણ કરી દઈશું ટ્રસ્ટમાંથી, એવી કોઈ વ્યવસ્થા ટ્રસ્ટમાં નથી, શું? અને એવો કોઈ બીજો ટ્રસ્ટીઓ કે ટ્રસ્ટ ઉપાડે પણ નહીં, ક્યાંય ન હોય। અને આવનારે બી સમજવું જોઈએ કે ભાઈ આપણે જો કાયમ માટે આવતા હોય તો આપણે આપણા પગભર હોવા જોઈએ, આપણું સ્ટેન્ડ આપણે આપણી રીતે આપણે કરવું જોઈએ, આપણે ધર્માદાને સંસ્થાને આપણા નિમિત્તે કાંઈ પણ ઘસારો ન આપવો જોઈએ, તો સામાન્ય સમજણનો વિષય છે, હું મુકશોનો હતો। ટ્રસ્ટ છે એ દેવાનું ઠેકાણું છે, લેવાનું ઠેકાણું નથી, હો વાત નહીં, એક વાત શું બસ વાત પૂરી। મોટા ભાગે આપણે આ જાહેરાત આપીએ છીએ તો એ જે લોકો આવે છે એ આપીને જાય છે, રૂપિયાની જગ્યાએ 1.25 રૂપિયો આપે છે, એટલે એ બાબતમાં આપણને શંકા પણ પડતી નથી। ગયા પર્યુષણમાં આપણે ઘણા મહેમાનો આવ્યા, બધાએ સારી રીતે પૈસા આપીને ગયા છે, એટલે આપણે એટલો ખર્ચો કર્યો તો આપણને કાંઈ માથે નથી પડ્યું એવું મારો ખ્યાલ છે। પછી તો હિસાબ કિતાબ રાખતો હોય ને ખબર હોય, બાકી મારો અંદાજ આ છે, શું કે જે આવે છે એ કોઈ ખાવા માટે આવતા નથી અને એવા કોઈ નબળા મનવાળા કે નબળી સ્થિતિવાળા પણ આવતા નથી, નથી નબળા મનવાળા આવતા, નથી નબળી સ્થિતિવાળા આવતા, શું? અને જે સંપન્ન હોય છે એ તો વધારે આપે જ, ટ્રસ્ટમાં સ્વભાવ છે, તો માનો કે ક્યાંક ઘસારો લાગ્યો હોય તો એવા લોકોથી પૂરતી થઈ જાય, મોટો કોઈ એની અંદર ડેફિસિટ ઊભી થાય એવી પરિસ્થિતિ દેખાતી નથી. એટલા માટે આપણે જાહેરાત આપીએ છીએ, સમજીને આપીએ છીએ, જે આપીએ છીએ એની પાછળ આપણી આટલી સમજણ છે. કોઈ બી માણસ બારગામથી આવે તો એને અહીંયા જમવા રહેવાની વ્યવસ્થા ઓચિંતી કેવી રીતે થાય? જો બારગામથી ચાલીને આવે છે આ શહેરના આ જઈને આવે, અને આપણી બી ફરજ છે ને, જ્યારે અહીંયા કોઈ આવે છે તો એ સારી રીતે રહે જમે, એ આપણી ફરજ છે. એ જોવાની ફરજ તો આપણી છે કે ભાઈ એને કોઈ તકલીફ ન પડવી જોઈએ, સીધી વાત છે. ના તો પ્રભાવના નું કારણ એનો એક દાખલો આપું બહુ સરસ ભાઈ. અમે સોનગઢમાં પ્રવેશ કર્યો ને ત્યારે સોનગઢનું વાતાવરણ બહુ સારું, મારા પ્રવેશ કાળની વાત કરું સોન સમિતિમાં ફ્રી ઓફ ચાર્જ જમાડતા હતા, કોઈ પૈસા નહોતો લેતા, અને દાતાઓની એવી તૈયારી હતી કે આપણા ગુરુદેવ પાસે, આપણા મહાન ગુરુદેવ પાસે એવી ભાવના હતી, આપણા ભગવાન જેવા ગુરુદેવ પાસે કોઈ આવતો હોય એ તો કોઈને કોઈ સંપ્રદાયમાંથી જ આવતો હોય, ત્યારે એ સંપ્રદાયને ગૌણ કરીને આપણા ગુરુ પાસે આવતો હોય તો કોઈ ભાગશાળી કોઈ આત્માર્થી જીવ હોય જે ભવિષ્યમાં આત્મકલ્યાણ કરી જાય એવો હોય, કેમ કે અહીંયા એવું નિમિત્ત છે, તો એને તો આપણે બહુ સારી રીતે વેલકમ કરવો જ જોઈએ. તો એ વખતે અમે જમતા ત્યારે મોહનલાલ કાળીદાસ જસાણી, એ જમાનાના કરોડપતિ માણસ, એ પીરસવાટાણે પોતે આવે, તો જમાને કે કરોડપતિ એક શ્રેષ્ઠ લોક થા, વો હમકો પુરસ્કાર કરને કે લિયે આતે ખાને મેં એક ગરમ ગરમ રોટી, એક રોટી લે લો ઓર એક એક રોટી લે લો ઓર ખિલાતે થે. ઉનકી ભાવના ક્યા થી?
હાજી
કે એ 25-50 લોક ખાના ખા રહે હૈ, ઇસમે કોઈ ને કોઈ આત્માર્થી હો સકતા હૈ, બહોત પાત્રતા વાલા હો સકતા હૈ, તો એ પાત્રતા વાલે કો કી સેવા કરને કા મોકા હમકો કહાં સે? ઓર હમારે ગુરુદેવ કો સુનને કો આયા હૈ, ઉનકા તો બહોત આદર કરના ચાહિયે, બહોત આદર કરના ચાહિયે. એસી ભાવના સે એ સબ પ્રવૃત્તિ ચલતી થી, બહોત સુંદર ઢંગ સે ચલતી થી, બહોત અચ્છી તરહ. ઓર એસે શ્રીમંત લોગ વો ખુદ સેવા દેતે થે, ખુદ સેવા કરને કો આ જાતે થે. બગલ મેં ઇસકા બંગલા થા, ઇધર ઘંટ લગે તો અપને ઘર સે નિકલ કરકે પુરસ્કાર કરને કો આ જાતા થા. બહોત ભદ્રિક આદમી થા, ઇતના ભદ્રિક આદમી થા, આડંબર નહીં દિખે કુછ, એસા લગે સેવા કા યે નમ્રતા કા યે ભાવ દિખે, જરા ભી નહીં દિખે કે ઇતના પૈસે વાલા આદમી હૈ. ખાદી કે કપડે સિમ્પલ, સેવા બરાબર, સેવા કે ભાવ સે, સેવા કે ટોન સે, ઉસકે બોલને ચાલને મેં સબ સેવા કા ભાવ દિખે, એસા વાત થા. તો એ કિતના સુસંગત બાત હૈ, પ્રભાવના કે કાર્ય મેં વો કિતની સુસંગત બાત હૈ. વો ઠીક હૈ, ચાર્જ કરતે હૈ, વ્યવહાર મેં ભી જો ભી ટોન હૈ, વો બાત ઉસ જમાને મેં નહીં થી. બિલકુલ, હમને તો ઇતના અચ્છા દેખા હૈ કે આજ ભી હમ ભૂલ નહીં સકતે વો બાત. ફિર ટાઈમ બદલતા ગયા, લોક જ્યાદા આને લગે, ખર્ચા જ્યાદા હોને લગા, ઇનકમ કુછ કમ હુઈ, ટ્રસ્ટી લોગો કો ચાર્જ કરને કા ટાઈમ આ ગયા, इसकी एक मीटिंग ट्रस्टेड लोग की थी, दूसरे लोग भी अलाउड थे कि जिसको आना भी आ सकते हैं। वो आपस में चर्चा करते थे कि देखो भाई अपने पास फंड बहुत कम रह गया है और लोग इतने आते हैं लेकिन पैसे तो इतने आते नहीं, डेफिसिट हर साल बढ़ती जाती है, हम ऐसा तो निभाव कर नहीं पाएंगे, तो अपन कुछ ये जो बोझा है हटाने के लिए कुछ चार्ज रखना पड़ेगा। तब हमको लगा कि अपने को ये मुफ्त जो जिमाते हैं ना, हम तो सर्विस करते थे, आमदनी कुछ थी नहीं, हफ्ते में एक दिन जाते थे और एक टाइम खाना खाते थे, शाम को तो वापस निकल जाते थे, घर 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 पे आके खाते थे, अपने को खा इन लोगों को बोझा क्यों देना। अपने को तो चार ढेबरा અને થોડું શાક અથવા કેળું, જરૂર ન પડે શાક લાવવાને, કેળું ઢેબરા ખાઈ લેવા અહીંયા આવીને એક કોઈ ખૂણામાં બેહીને, પણ આપણે આ લોકોને પરિશ્રમ ન દેવો જોઈએ, ખર્ચો ન કરાવવો જોઈએ, વિચાર એવો આવી ગયો, અભિપ્રાયમાં એવો વાત હતો કે જે એ ટ્રસ્ટી લોકો કે એસી હાલત હોઈ ગઈ હે તો અપના બોજા ક્યો હવે, अपना बोझा नहीं डालना चाहिए, बाकी के बोझ जाने उनके काम जाने, अपने को कहीं पछड़े में नहीं जाना है, लेकिन अपनी साइड से अपने को क्लीन रहना है, ऐसा विचार आ गया। तो इस तरह से अपनी ओर से वो अपेक्षा नहीं होने दे, क्या बात है, भले अपन खाना खाया लेकिन अपेक्षा से नहीं, चलो चार नहीं करते तो रुक जाओ खाना खा लो, वो बात नहीं है, अपनी ओर से तो अभिप्राय की शुद्धि होनी चाहिए। तो अगर द्रव्य से भी शुद्धता रखे या व्यवहार से भी शुद्धता रखे तो सामने वाले जीव को विषम परिणाम या संदेह या शंका का कारण नहीं बनेगा, और अशुद्ध वृत्तिवान जीव भी ऐसा वर्तन करके परम पुरुष के मार्ग का नाश नहीं करेगा, और कोई जिसकी वृत्ति ठीक नहीं होगी या ईमानदारी से नहीं होगा तो वो भी जो प्रणाली का चलती है वैसे ही चलाएगा, तो वो भी हमारा अनुसरण करेगा कि चलो ऐसा नहीं करना है हमको इत्यादि विचार पर हमारा चित्त रहता है, हमारा अभिप्राय तो ऐसा रहता है। तो फिर जिसको हमारे से परमार्थ बल यानी चित्त की शुद्धि कम हो उसको तो जरूर इस मार्ग में इस रीति नीति दृढ़ता से रखनी चाहिए। हम बलवान हैं फिर भी ऐसा रखते हैं, तो जो कमजोर है उनको तो बहुत सावधान रहना है, वरना वो तो स्लिप हो ही जाएगा, उसको तो फिसलने का अवसर हो ही जाएगा, और वही उसके लिए बलवान श्रेय माने कल्याणकारी है, वही इसके लिए कल्याणकारी है। देखो ये पत्र में बात तो चली है व्यवहार की, फिर भी उसमें पारमार्थिक दृष्टिकोण कितना बढ़िया है वो बात है। ऐसा नहीं है कि हमारा व्यवहार कैसा भी हो परमार्थ में कोई बाधा नहीं आती, क्योंकि हम शास्त्र स्वाध्याय कर रहे हैं, तत्व की चर्चा होते हैं, ऐसी बात नहीं है। व्यवहार शुद्धि भी जरूरी है, उसका परमार्थ के साथ संबंध होता है, ऐसी बात है। और आपके जैसे मुमुक्षु पुरुष को तो अवश्य ऐसा ही वर्तन करना चाहिए, आप तो उच्च कोटि के मुमुक्षु हैं, आपको तो ऐसा ही वर्तन करना चाहिए, क्योंकि आपका अनुकरण सहज ही दूसरे मुमुक्षुओं को हित हित का कारण हो सकता है। आपका अनुसरण तो दूसरे नीचे वाले मुमुक्षु करेंगे, इसलिए आपको तो अच्छी तरह व्यवहार रखना ही चाहिए। आपकी तो जिम्मेवारी ज्यादा है, जो आगे बढ़े हैं उसकी जिम्मेदारी तो ज्यादा होती है। हायर द पोस्ट हायर रिस्पॉन्सिबिलिटी, जितना दर्जा ऊंचा है उतनी जिम्मेवारी भी ज्यादा होती है। ज्यादा अपेक्षा रहती है तो उसकी मर्यादा वैसी होती है। देखिए कि हो सके वहां तक तो धार्मिक ट्रस्ट में पैसा लेके काम नहीं करना है, फिर भी हमको पैसे की आवश्यकता है हमारी रोटी रोजी के लिए, तो दुनिया में बहुत से बड़े क्षेत्र हैं वहां से वो व्यवस्था हम कर लें। हो सके उतना हमको लेने का भी प्रावधान चाहिए, तो जितना हो सके उतना मिनिमम लेना है। जैसे कि मेरे काम करने की कैपेसिटी उतनी है कि मैं महीने का 5,000 भी कमा सकता हूँ, और मेरी आवश्यकता 1500 रुपये की है, तो मेरे को तो 1400 लेने का भाव आना चाहिए, 1600 का नहीं आना चाहिए। तो क्या है कि मैं मेरी कैपेसिटी से 1/3 लेता हूँ, और उसमें भी मेरा कम लेने का अभिप्राय है, ज्यादा लेने का नहीं है, तो दोष नहीं आएगा, तो दोष नहीं आएगा, ऐसा बना था। तो बहुत अच्छा विद्वान था हमारा, तो काफी पढ़ा लिखा एजुकेटेड आदमी है, बहुत अच्छी कमाई कर सकता था, लेकिन उन्होंने लौकिक प्रवृत्ति छोड़ दी और धार्मिक प्रवृत्ति में पूरा जीवन समर्पित कर दिया, और परिवार वाला था, बाल बच्चा वाला था, तो उनको तनख्वाह दिया जाता था ट्रस्ट की ओर से, तो वो जो तनख्वाह था वो जमाने के हिसाब से ज्यादा नहीं था, बराबर था, फिर भी वो सेवा देते थे, तो इनका कोई दोष नहीं है, क्योंकि वो अगर चाहता था तो दुगुनी चार गुनी कमाई विद्युत के क्षेत्र में से कर लेता था, लेकिन वो धार्मिक प्रवृत्ति में उतना फिर सेवा नहीं दे सकता, काम नहीं दे सकता प्रचार प्रसार का, तो उन्होंने चलो वो प्रवृत्ति संसारिक प्रवृत्ति में पैसा बढ़ाने की अपेक्षा में कोई प्रवृत्ति नहीं बढ़ाई, नहीं की, तो बाल बच्चे वाला आदमी को तो पैसे तो चाहिए, या कोई गुफा नहीं कर सकता, लेकिन अगर वो रिजनेबल लेता है तो उसका दोष नहीं है, उतना दोष नहीं है। फिर भी जो बहुत दृढ़ता वाला होता है वो ऐसा नहीं करता है, वो तो मिनिमम कमा लेता है, मिनिमम कमाने के लिए मिनिमम टाइम खर्च करता है, और बाकी का जो समय है वो अपनी साधना में, और फिर बाकी का समय रहे तो प्रचार प्रसार में, ऐसे लगा ऐसा करता है, ऐसा अभिप्राय रहता है, तो ठीक है। फिर भी हम उस विषय में एक दिन चर्चा में थे, तुम बोला कि देखो आजकल के हिसाब से हम जो पैसे उनको तनख्वाह देते हैं कम देते हैं, हमको पूछ लेना चाहिए आपके परिवार का कितना खर्चा नॉर्मली आ सकता है। वो बोलता है कि 1 रुपया आता है तो अपने को 1.25 रुपये देना, ये हमारी ट्रस्टियों की ड्यूटी है, क्यों कि उनके परिणाम कहीं भी खींचे नहीं, वो देने वाले की जगह की बात है, लेकिन देने वाले के स्थान में वो बात नहीं हो रही। तो हम ट्रस्ट की ओर से हमारे विचार दे रहे थे उस वक्त, ट्रस्टियों की ओर से, हम ट्रस्टी नहीं थे, लेकिन वैसे ऑनररी एडवाइस का प्रश्न था वो, तो हमने ऐसा एडवाइस किया था कि तो देखो उनको रुपया के जगह 125 रुपया दे दो, वो ट्रेन से आराम से अपने परिवार के साथ रह सकता है और काम भी उत्साह से कर सकता है, ऐसा हमको रखना चाहिए। तो वो बात देने की रहेगी, लेकिन लेने की बात ऐसी नहीं होती। तो हर एक बात की अलग अलग पहलू होती है, लेकिन जो बात है वो परमार्थ के में नुकसान नहीं होवे, उस विषय में सावधानी वाली कम से कम होनी चाहिए। ये हमारा समस्त विचार का केंद्र स्थान है। तो पारमार्थिक नुकसान कहीं भी किसी को नहीं होवे, इस तरह की सब व्यवस्था होनी चाहिए। अब आगे लिखते हैं, प्राण जाए चले जाए जैसी विषम परिस्थिति, प्राण चले जाए वैसी विषम मैंने प्रतिकूल परिस्थिति में भी आपको निष्कामता ही रखनी चाहिए। आपको बहुत अच्छी योग्यता वाले मनुष्य है, भले जैसे प्राण चले जाए, कितनी भी प्रतिकूलता आ जाए, हमको कोई अपेक्षा नहीं होनी चाहिए, निष्कामता ही होनी चाहिए, सकामता बिल्कुल नहीं होनी चाहिए। और इसका फल बहुत बड़ा है, ऐसी निष्कामता का फल बहुत अच्छा है। प्रतिकूलता से अधिक अच्छा है, प्रतिकूलता का दुख इसके आगे कुछ नहीं है, इतना बड़ा फल है इसका। ऐसा सोच समझ करके सयाना हो करके निष्कामता रखने की बात है। निष्कामता राखी ये बहु मोटू डापण है, કેમ કે એનું ફળ બહુ મોટું છે, એટલે આત્માને એવી નિર્મળતા આવશે, એવી નિર્મળતા આવશે કે અનંતકાળના દુઃખ મટીને અનંતકાળનું સુખ પ્રાપ્ત થઈ જશે, એવી વાત છે। તો અલ્પ પ્રતિકૂળતાનું દુઃખ એની પાસે કાંઈ નથી, અનંતકાળના દુઃખ પાસે થોડી પ્રતિકૂળતાનું દુઃખ શું છે, કાંઈ નથી। एक सिद्धांत लिख लो कि हमारे आत्मकल्याण करने में हमको शेष आयु प्रारब्ध अनुसार गुजारना है, उसमें कोई सकामता से पारमार्थिक नुकसान नहीं करना। तभी हमारा आत्मकल्याण है, इसके बिना नहीं है। तो इस तरह से शेष आयु गुजारने में, प्रारब्ध अनुसार गुजारने में, मानव के प्रारब्ध में कुछ प्रतिकूलताएं भी हो तो आने वाले अनंत सुख के आगे वो कुछ नहीं है, उसकी कुछ गिनती नहीं है। और अनंत दुख हमारा मिटता है, उसकी बराबरी में कोई इसकी गिनती नहीं है प्रतिष्ठा की। तो ये हमारा हिसाब किताब कितना बढ़िया है बताइए, कितना अच्छा है। ये तो बात रही समझदारी की, सही समझ हो तो कोई आतुलता का कोई कारण नहीं है, कोई कठिनाई नहीं है, कुछ लगने वाला नहीं है। પરમ વિવેકથી વિચારવા યોગ્ય છે કે એમ કરીને લખ્યું છે. આ જીવ સ્વરૂપની સાવધાની છોડીને પર સંયોગમાં સાવધાન થઈને પરિણમે છે ત્યાં અભિપ્રાય દુઃખી ન થવાનો એટલે સુખી થવાનો છે. અભિપ્રાય તો એક છે, દુઃખી નહીં હોના સુખી હોને કા એસા અભિપ્રાય હોને પર ભી જો દુઃખ અનિવાર્ય હૈ વો તો આતા હી હૈ. સાવધાની સે કોઈ દુઃખ મિટ જાતા હૈ, પ્રતિકૂળતા મિટ જાતી હૈ, ઇસકી કોઈ ગારંટી હૈ નહીં. એસી સ્થિતિ અને આવી ઓર એસી પરમે સાવધાની સ્વયં હી વો સાવધાની કે પરિણામ સ્વયં હિ દુઃખરૂપ હૈ, પરંતુ સાવધાની આકુલતા રૂપી હૈ ઓર ભાવિ દુઃખ કા કારણ ભી હૈ, ક્યોંકિ કર્મ બંધ પડેગા દુઃખ કા હી આયેગા. અત સુખી હોને કા તો હૈ હી નહીં ઉસમે, વર્તમાન મેં ભી ઓર ભવિષ્ય મેં ભી, પરંતુ ભ્રમ સે પણ ભ્રમણાથી મિથ્યા વિપરીત પુરુષાર્થ થયા કરે છે. ભ્રમ સે અમારા વિપરીત પુરુષાર્થ થતા હૈ, તેમ સુખી હો જાયેંગે. તેથી તેવા વ્યર્થ પરિણામ અથવા પુરુષાર્થની વ્યર્થતા અને અનર્થતા જાણીને જીવે અનુક્રમે પૂર્વકર્મ અનુસાર આવતા ઉદયને સંભાવે સાક્ષી ભાવે પોતાનું ભિન્નપણું જ્ઞાનનિષ્ઠ થઈને સંભાળીને નિજ પરિણામના પુરુષાર્થમાં રહેવું તે પરમ વિવેક છે. હિન્દી કરતે અત એસે વ્યર્થ પરિણામ ઓર પુરુષાર્થ કી વ્યર્થતા ઓર અનર્થતા કો સમજ કરકે જીવ કો અનુક્રમ સે પૂર્વકર્મ અનુસાર આને વાલે ઉદય કો સંભાવ સે સાક્ષી ભાવ સે અપના ભિન્નપણા દેખ કરકે જ્ઞાનનિષ્ઠ હોકર કે સાવધાન હોકર કે નિજ પરિણામ કે પુરુષાર્થ મેં રહેના એ પરમ વિવેક હૈ. અને તેમ વર્તતા સંયોગ કી સાવધાની છોડ દેને સે કદાપી પ્રાર્થની કઠણાઈ પ્રતિકૂળતા હો જાય ઉભી થાય તો તે ખરેખર કાંઈ નહીં રહે, વો કઠિનતા રહેને વાલી નહીં. પરંતુ પારમાર્થિક લાભ કા એક સુંદર સ્વચ્છ નિમિત્ત બન જાયેગા, વો પ્રતિકૂળતા સે ઓર પુરુષાર્થ તેજ હો જાયેગા ઓર હમ હમારી યોગ્યતા મેં આગે બઢ જાયેંગે. તો યે પ્રતિકૂળતા તો હમારે લીએ બહોત અચ્છા નિમિત્ત હો જાયેગા, જેનું પરમ વિવેક થી આનંદ થી અને સંભાવ થી એવી પરમાર્થિક લાભ કરાવવા વાળી કઠણાઈ નો પરમ વિવેક થી આનંદ થી અને સંભાવ થી સ્વાગત કરવા ક્યારનો એ અગાઉથી જ હું ઉભો છું. મેં તો ઉસકા ઇંતજાર કરતા હું કે એસા હી હોગા મેરે લીએ, મેં તો ઉસકા સ્વાગત કરૂંગા. હે જીવ, જરા પણ ક્ષોભ વિના તું સર્વ ઉદયથી ઉદાસીન ઉપેક્ષિત થઈને સ્વરૂપના ઉદ્યમમાં પૂરી શક્તિથી લાગી જા. નાની પુરુષોએ તો મિથ્યાત્વ મોહની કરતા તમ તમ પ્રભા અને રૌરવ નરકને સંમત કર્યા છે. નાની પુરુષને તો મિથ્યાત્વ છોડને કે લીએ અગર નરક મેં જાના પડે તો વો હમકો સાતમી નરક ભી મંજૂર હૈ, લેકિન હમકો મિથ્યાત્વ મંજૂર નહીં હૈ. એસા તુલ દિયા હૈ મિથ્યાત્વ છોડને કે લીએ, તો તારે પરમાર્થની પ્રાપ્તિ કરવાની કરાવનારી કઠણાઈ કેથી કઠણાઈ परमार्थ की प्राप्ति कराने वाली कठिनाई कठिनता संमत करवामा जरा पण मुंझावा जेवु शू छे कुछ मुंझाव कुछ मुंझाने लायक है जा ये बात है तर कर बहुत सरस विचार होता है दादा उसे तप का भी दो प्राण जैसी प्रतिकूल अवस्था में भी आपको निष्कामता ही रखनी चाहिए ऐसा हमारा विचार यह आपके आजीविका के चाहे जैसे दुख की अनुकंपा प्रति जाने के लिए मित्रता नहीं है। इस विषय में हमको अनुकंपा नहीं आती, करे आपको दुख हो जाएगा तो आपको प्रतिकूलता हो जाएगी तो ऐसे अनुकंपा हमको नहीं आती है, ऐसे अनुकंपा हमको करनी भी नहीं है। हमको तो आपको आगे उठाना है, ऊपर उठाना है, परंतु उल्टा ना अधिक बलवान होता है हमारा विचार। यह विषय में आपको विशेष कारण देकर के दृढ़ निश्चय कराने की इच्छा है और यह होगा ऐसा हमको निश्चय रहता है। इसमें और भी हम आपको दृढ़ता लेंगे लेकिन हमको गिरने नहीं देंगे, आपको ऊपर उठाएंगे, ये बात जरूर है। तो बहुत अच्छी ट्रीटमेंट दिया है और बहुत अच्छी बातें लिखी हैं। आगे का जो विषय है कल के स्वाध्याय में।